પછી 36 મો અધ્યાય અને એસાવ એટલે અદમની વંશાવળી આ છે. એસાવે તેની સ્ત્રીઓ કનાનીઓની દીકરીઓમાંથી લીધી, એટલે આદમ જે લોન હિત્તોની હિત્તીની દીકરી તેને, તથા ઓરલીબામાં જે સિબિયોન સિબિની દીકરી આનાની દીકરી હતી તેને, અને બાસમાસ જે ઇસ્માઇલની દીકરી નબાયોથની બહેન તેને. અને આદાહને પેટે એસાવને અલીફાઝ થયો, અને બાસમાસને પેટે રેઉએલ થયો, અને ઓહલીબામાને પેટે યેઉશ તથા યાલામ તથા કોહરા થયા. એસાવને કનાન દેશમાં જે દીકરા થયા તે એ છે. અને એસાવ તેની સ્ત્રીઓ તથા તેના દીકરા તથા તેની દીકરીઓ સર્વ લોકો તથા તેના ટોળા તથા તેના સર્વ દોરડા તથા તેની સર્વ માલ મિલકત જે તેણે કનાન દેશમાં મેળવી હતી તે સર્વ લઈને તે લઈને તેના યાકુબની પાસેથી બીજા દેશમાં ગયો, કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકઠા રહી ન શક્યા. અને તેઓના પ્રવાસનો દેશ તેઓના ઢોઢાકને લીધે તેઓનો નિભાવ કરી ન શક્યો. અને એસાવ શેર પહાડ પર રહ્યો. એસાવ તેજ અધોમ છે, અને શેર પહાડ પરના અધોમ લોકનો પૂર્વજ જે એસાવ એનો એ તેનો વંશ એ છે. એસાવના દીકરાઓમાંના દીકરાઓના નામ આ છે. એસાવની સ્ત્રી આદાહનો દીકરો અલીફાઝ, એસાવની સ્ત્રી આસપાસનો દીકરો રેયુએલ, અને તેમાન ઓમાર તફો તથા ગાતામ તથા કનાઝ એ અલીફાઝના દીકરા હતા. અને એસાવના દીકરા અલીફાઝની ઉપપત્ની તિમ્ના હતી, અને તેને અલીફાઝથી અમાલેક થયો. એસાવની સ્ત્રી આદાહના દીકરા એ છે. અને રેયુએલના દીકરા નાહાત, ઝેરા, સામા તથા મિઝા એ એસાવની સ્ત્રી બાસમાસના દીકરા હતા. અને સિબિયોનની દીકરી આનાની દીકરી ઓહલીબામા જે એસાવની સ્ત્રી તેના દીકરા આ છે. અને એસાવથી યેઉશ તથા યાલામ તથા કોરા થયા. એસાવના દીકરાઓમાંના આ સરદાર હતા. એસાવના જેસ દીકરા અલીફાઝના દીકરા સહેમાન સરદાર, ઓમાર સરદાર, સફો સરદાર, સનાટ સરદાર, કોરા સરદાર, ગાતમ સરદાર, અમાલિક સરદાર, જે સરદારો અલીફાઝથી અદોમ દેશમાં થયા તેઓ એ છે. એ આદાહના દીકરા છે. અને એસાવના દીકરા રેયુએલના દીકરા આ છે. નાહાત સરદાર, વેરા સરદાર, સામા સરદાર, મિઝા સરદાર અદોમ દેશમાં થયા. એ એસાવની સ્ત્રી બાસમાસના દીકરા છે. અને એસાવની સ્ત્રી ઓહલીબામાના દીકરા આ છે. યેઉશ સરદાર, યાલામ સરદાર, કોરા સરદાર એ સરદારો એસાવની સ્ત્રી ઓહલીબામા જે આનાની દીકરી તેને થયા. એસાવના દીકરા જે તે તેઓના સરદારો એ છે. એસાવ એ જ અદોમ છે. અને શેર હોરીના દીકરા જે દેશના રહેવાસી હતા જેઓ આ છે, એટલે લોટાન તથા શોબાલ તથા સિબિયોન તથા અના તથા દિશોન તથા એસેસ તથા દિશાન એ સરદારો શેરના દીકરા જે હોરીઓ હતા જેઓથી અધોમ દેશમાં થયા. અને લોટાનના દીકરા હોરી તથા હેમાન હતા. અને લોટાનની દીકરી તિમ્ના હતી. અને શોબાલના દીકરા આ છે, એટલે આલવાન તથા મહના માનાક તથા એબાલ તથા શબો તથા ઓનાન. અને સિબિયોનના દીકરા આ છે, એટલે આયા તથા અના. અનાને પોતાના બાપ સિબિયોનના ગધેડા ચરાવતા રાનમાં જરા જડ્યા તે એ જ છે. અને અનાના છોકરા આ છે, એટલે દિશોન તથા અનાની દીકરી ઓહલીબામા. અને દિશોનના દીકરા આ છે, એટલે હેમદાન તથા એશબામ તથા હિત્રાન તથા ખરાન. અને એસરના દીકરા આ છે, એટલે ઇહાન તથા દાવાન તથા અકાન. અને દિશાનના દીકરા આ છે, એટલે ઉદ તથા અરાન. કોરિયોથી જે સરદારો થયા તે આ છે, એટલે લોટાન સરદાર, શોબાલ સરદાર, સિબિયોન સરદાર, અના સરદાર, દિશોન સરદાર, એસે સરદાર, દિશાન સરદાર. તે દેશના સરદારો પ્રમાણે જે સરદારો કોરિયોથી થયા તે એ છે. અને ઇસ્રાયલ પુત્રો પર કોઈ રાજાએ રાજ કર્યા અગાઉ બદામ દેશમાં જે રાજાઓ રાજ્ય કરતા હતા તેઓ આ છે. એટલે બેઓરનો દીકરો બેલા અધોમમાં રાજ્ય કરતો હતો ને તેના શહેરનું નામ દિનબાહાબા હતું. ને બેલા મરણ પામ્યો તેને ઠેકાણે બોસ્તરામાંના ઝેરાનો દીકરો યોબાબ રાજા થયો. અને યોબાબ મરી ગયો તેને ઠેકાણે તેમાન દેશના હુશામે રાજ્ય કર્યું. અને હુશામ મરી ગયો અને તેને ઠેકાણે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબના મેદાનમાં મિદ્યાનને માર્યો ને તેના શહેરનું નામ અવિત હતું. અને હદાદ મરી અને માસ્તિકમાના સામલાએ રાજ્ય કર્યું. અને સામલા મરી ગયો અને તેને ઠેકાણે નદી પાસેના રહોબોતના સાઉલે રાજ કર્યું. અને સાઉલ મરી ગયો અને તેને ઠેકાણે આ પોરના દીકરા બાલ હાનાને રાજ કર્યું. અને આ પોરનો દીકરો બાલ હાનાનું અને તેને ઠેકાણે હદારે રાજ કર્યું. અને તેના શહેરનું નામ પાઉ હતું અને તેની સ્ત્રીનું નામ મહેટાબ એલ હતું. તે મેઝાબની દીકરી માટરેદની દીકરી હતી. અને એસાવથી જે સરદારો થયા તેઓના નામ પોતપોતાના કુટુંબ તથા તેઓના નામ આ છે. તિમના સરદાર, આલવા સરદાર, યથેસ સરદાર, ઓહલી બામા સરદાર, એલા સરદાર, ઇનામ સરદાર, રાજ સરદાર, હેમાન સરદાર, મિસ્બા સરદાર, માગદીએલ સરદાર, ઈરામ સરદાર એ પોતપોતાના વતનના દેશ પ્રમાણે અધોમના સરદારો છે. અને અધોમ લોકોનો પૂર્વજ તે જ એસાવ છે.
તેના બાપની સ્ત્રીઓ બિલહા તથા દિલબાહના દીકરાઓની સાથે હતો. અને યુસફ તેઓની ગુંડાઈની તેના બાપની પાસે લાવતો હતો. હવે ઇસરાયલ તેના સર્વ દીકરાઓ યુસફ પર વિશેષ સ્થિતિ કરતો હતો. આવી પહોંચ્યા અગાઉ તેને મારી નાખવા પ્રમાણે તેઓએ મસલત કરી અને તેઓએ એકબીજાને કહ્યું કે જો પેલો સ્વપ્ન પતિ આવે છે ને હવે ચાલો આપણે તેને મારી નાખીએ ને કોઈ એક ખાડામાં તેને નાખી દઈએ ને આપણે કહીશું કે કોઈ એક પ્રાણી પશુ તેને ખાઈ ગયું છે અને તેના સ્વપ્નનું શું થશે તે કહીશું. અને રૂબેનને તે સાંભળ્યું ને તેને તેઓના હાથમાંથી તેને છોડાવ્યો અને તેણે કહ્યું આપણે તેનો જીવ ન લેવો. તેઓના હાથમાંથી તેણે છોડાવીને તેના બાપને સોંપવા સારું રૂબેને તેઓને કહ્યું તેનું રક્ત ન વહેવડાવો પણ રાનમાં આ જે ખાડો છે તેમાં તેને નાખી દો ને તેના પર હાથ ન નાખો. અને એમ થયું કે યુસફ તેના ભાઈઓની પાસે આવ્યો ત્યારે યુસફનો જબ્બો એટલે રંગીત જબ્બો તેના અંગ પર હતો તે તેઓએ ઉતારી લીધો અને તેઓએ તેને પકડ્યો ને તેને ખાડામાં નાખી લીધો. તે ખાડો ખાલી હતો ને તેમાં પાણી નહોતું અને તેઓ રોટલી ખાવા બેઠા અને તેઓએ આંખો ઊંઘી કરીને જોયું તો જુઓ ઇસ્માઇલીઓનો એક સંઘ ગીર આજથી આવતો હતો અને સુગંધીઓ તથા લોબાન તથા બોરથી લાદેલા તેઓના ઊંધ મિસર દેશમાં તેઓ લઈ જતા હતા. અને યહુદાએ પોતાના ભાઈઓને કહ્યું જુઓ આપણા ભાઈને મારી નાખીએ અને તેનું રક્ત સંતાડીએ તો આપણને શું લાભ. ચાલો ઇસ્માઇલીઓને તેને વેચી દઈએ ને આપણો હાથ તેની વિરુદ્ધ ન થાય કેમ કે તે આપણો ભાઈ તથા આપણો લોહી છે. અને તેના ભાઈઓએ તેનું સાંભળ્યું અને મિદ્યાની વેપારીઓ તેઓની પાસે થઈને જતા હતા અને તેઓએ યુસફને ખાડામાંથી ખેંચી કાઢ્યો ને તેઓએ 20 રૂપિયે યુસફને ઇસ્માઇલીઓને વેચી દીધો અને તેઓ યુસફને મિસરમાં લઈ ગયા. અને રૂબેન ખાડાની પાસે પાછો આવ્યો અને જુઓ યુસફ તો ખાડામાં નહોતો અને તેણે પોતાના લુગડા ફાડ્યા અને તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું છોકરો તો નથી અને હું ક્યાં જાઉં. અને તેઓએ યુસફનો જબ્બો લીધો અને એક બકરું કાપીને તેના રક્તમાં તે જબ્બો બોલ્યો અને તેઓએ તે રંગીત જબ્બો તેમના બાપની પાસે મોકલાવીને કહ્યું આ અમને જોડ્યો છે તે તારા દીકરાનો જબ્બો છે કે નહીં એ તું ઓળખી લેજે. અને તેણે તે ઓળખીને કહ્યું તે મારા દીકરાનો જબ્બો છે. કોઈ રાની પછી તેને ફાડી ખાધો કે નિશ્ચય યુસફ ફાડી નખાયો છે. અને યાકુબે તેના વસ્ત્ર ફાડ્યા અને તેની કમરે ટાટ બાંધ્યું ને તેના દીકરાને સારું ઘણા દહાડા સુધી શોક કર્યો અને તેના સર્વ દીકરા તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો લેવાને ઉઠ્યા પણ તેણે દિલાસો પામવાની ના પાડી અને તેણે કહ્યું કે હું શોક કરતો કરતો શેઓલમાં મારા દીકરાની પાસે જઈ અને તેનો બાપ તેને સારું રડ્યો અને પેલા મિદ્યાનીઓ યુસફને મિસરમાં હારૂનનો સરદાર પોટીફાર જે રક્ષકોનો અધિકારી હતો તેને ત્યાં વેચી દીધો. આમેન.
ઉત્પત્તિ 38મો અધ્યાય. અને તે વેળાએ એમ થયું કે યહૂદા તેના ભાઈઓની પાસેથી નીકળ્યો ને હીરા નામે એક અદુલામીને ત્યાં ઉતર્યો અને યહૂદાએ ત્યાં એક કનાની સ્ત્રી જેનું નામ શુઆ હતું તેની દીકરીને દીઠી અને તેણે તેને લીધી અને તેની પાસે ગયો અને તે ગર્ભવતી થઈ અને તેને દીકરો જન્મ્યો અને તેણે તેનું નામ એર પાડ્યું. ફરીથી તે ગર્ભવતી થઈ ને તેને દીકરો જન્મ્યો અને તેણે તેનું નામ ઓનાન પાડ્યું અને તેને ફરી એક દીકરો જન્મ્યો ને તેનું નામ તેણે શેલાહ પાડ્યું. અને તે જન્મ્યો ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો અને યહૂદાએ તેના જ્યેષ્ઠ દીકરા એરને સરુ સ્ત્રી લીધી ને તેનું નામ તામાર હતું. પણ યહૂદાનો જ્યેષ્ઠ દીકરો એર યહોવાની દ્રષ્ટિમાં ભૂંડો હતો તેથી યહોવાએ તેને મારી નાખ્યો. અને યહૂદાએ ઓનાનને કહ્યું તું તારા ભાઈની સ્ત્રી પાસે જા ને તેની પ્રત્યે ધણીના ભાઈની ફરજ અદા કર ને તારા ભાઈને સારું સંતાન ઉપજાવ. અને ઓનાને જાણ્યું કે સંતાન મારું ગણાશે નહીં અને એમ થયું કે જ્યારે તે તેની ભાભીની પાસે ગયો ત્યારે તેણે પોતાના ભાઈને સંતાન ન આપવાને તે ભૂમિ પર પાડ્યું અને તેણે જે કર્યું તે યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું હતું તેથી તેણે તેને પણ મારી નાખ્યો. અને યહૂદાએ પોતાની પુત્રવધુ તામારને કહ્યું કે મારો દીકરો શેલાહ મોટો થાય ત્યાં સુધી તું તારા બાપના ઘરમાં વિધવાવસ્થામાં રહે કેમ કે તેણે કહ્યું કદાચ તે પણ તેના ભાઈઓની પેઠે માર્યો જાય. અને તામાર જઈને તેના બાપના ઘરમાં રહી અને ઘણા દહાડા વીતી ગયા ને યહૂદાની સ્ત્રી શુઆની દીકરી મરણ પામી અને યહૂદા દિલાસો પામ્યો ને તે તેના મિત્ર હીરા અદુલામી સુદ્ધા તેના ઘેટા કાતરનારાઓની પાસે તિમના ગયો. અને તામારને એવી ખબર મળી કે જો તારો સસરો તેના ઘેંટા કાતરવાને તિમના જાય છે અને તેણે તેના વૈધવ્યના વસ્ત્ર તેના અંગ પરથી ઉતારી નાખ્યા ને ઘૂમટો તાણીને એનાઈમ જે તિમના જવાને માર્ગે છે તેની ભાગળમાં બેઠી કેમ કે તેણે જોયું કે શેલા મોટો થયો છે તો પણ હું તેની સ્ત્રી થવા સારું તેને અપાયેલી નથી. અને યહુદાએ તેને જોઈ ત્યારે તેને વેશ્યા જાણી, કેમ કે તેણે પોતાનું મુખ ઢાંક્યું હતું. અને માર્ગની બાજુએ વળીને તે તેની પાસે ગયો ને કહ્યું, હવે મને તારી પાસે આવવા દે, કેમ કે એ મારી પુત્રવધુ છે એમ તે જાણતો ન હતો. અને તે બોલી, મારી પાસે આવવા સારું, તું મને શું આપીશ? અને તેણે કહ્યું, ટોળામાંથી બકરીનું એક બચ્ચું હું તારી પાસે મોકલીશ. અને તેણે કહ્યું, તું મોકલે ત્યાં સુધી તું મને હડપ આપીશ. અને તેણે કહ્યું, શી હડપ આપું? તેણે કહ્યું, તારી મુદ્રા તથા તારો અછોડો તથા તારા હાથમાંની કાઠી. અને તેણે તે આપ્યા ને તે તેની પાસે ગયો ને તેનાથી તે ગર્ભવતી થઈ. અને તે ઊઠીને ચાલી ગઈ ને તેણે ઘૂમટો કાઢી નાખીને તેના વૈધવ્યના વસ્ત્ર પહેર્યા. અને તે સ્ત્રીની પાસેથી હડપ લેવા સારું યહુદાએ પોતાના મિત્ર અદુલામીની હસ્તક બકરીનું બચ્ચું મોકલ્યું, પણ તે તેને ન મળ્યું. અને તેણે તે જગાના માણસોને પૂછ્યું કે જે વેશ્યા એનાએ પાસે માર્ગ પર બેઠી હતી તે ક્યાં છે? અને તેઓએ કહ્યું, અહીં કોઈ વેશ્યા નહોતી. અને યહુદાની પાસે પાછા આવીને તેણે કહ્યું, મને તે જળતી નથી. અને ત્યાંના માણસોએ પણ કહ્યું કે અહીં કોઈ વેશ્યા નથી. અને યહુદાએ કહ્યું, ભલે, તે પોતાની પાસે તે રખેને આપણું અપમાન થાય. જો મેં આ બકરીનું બચ્ચું મોકલ્યું પણ તને તે જળી નહીં. અને એમ થયું કે આશરે 3 મહિના પછી યહુદાને ખબર મળી કે તારી પુત્રવધુ તામારે વ્યભિચાર કર્યો છે, અને જો વ્યભિચારથી તેને ગર્ભ રહ્યો છે. અને યહુદાએ કહ્યું, તેને બહાર લાવીને બાળી નાખો. અને તેને બહાર આણી ત્યારે તેણે તેના સસરાની પાસે માણસ મોકલીને કહાવ્યું કે જેના આ છે તે માણસથી હું ગર્ભવતી થઈ છું. હવે આ મુદ્રા તથા અછોડો તથા કાઠી કોના છે તે તું કૃપા કરીને ઓળખી લે. અને યહુદાએ તે મારા પોતાના છે એમ કબૂલ કરીને કહ્યું કે તે મારા કરતાં ન્યાયી છે, કારણ કે મેં તેને મારા દીકરા શેલાને ન દીધી. અને તેણે તેને ફરીથી ન જાણી. અને જણવાની વેળાએ એમ થયું કે જુઓ, તેના પેટમાં જોળ હતી. અને જણતી વખતે એમ થયું કે એકે પોતાનો હાથ બહાર કાઢ્યો અને દાઈએ તેનો હાથ પકડ્યો ને તેના પર લાલ સૂતર બાંધ્યું ને કહ્યું, આ પહેલો નીકળ્યો. અને તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે જુઓ, એમ થયું કે તેનો ભાઈ નીકળ્યો. અને દાઈએ કહ્યું, તું કેમ કરીને ફાટ પાડીને નીકળ્યો? એ માટે તેનું નામ પેરેસ પડ્યું. અને પછી તેનો ભાઈ જેને હાથે લાલ સૂતર બાંધ્યું હતું તે નીકળ્યો અને તેનું નામ ઝેરા પડ્યું.
ઉત્પત્તિનો 39મો અધ્યાય. અને તેઓએ યુસુફને મિસ્રમાં આણ્યો અને ત્યાં જે ઇસ્માઈલીઓ તેની સાથે તેને લઈને ઉતરી ગયા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસ્રી જે ફારુનો એક અમલદાર તથા રક્ષકનો સરદાર હતો તેણે તેને વેચાતો લીધો. અને યહોવા યુસુફની સાથે હતો ને તે ભાગ્યવાન હતો. અને તે તેના શેઠના એટલે તે મિસ્રના ઘર મિસ્રીના ઘરમાં રહ્યો. અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે ને તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે. અને યુસુફ તેની દ્રષ્ટિમાં કૃપા પામ્યો ને તેણે તેની સેવા કરી અને તેણે તેને તેના ઘરનો કારભારી ઠરાવ્યો ને તેનું જે હતું તે સર્વ તેણે તેના હાથમાં સોંપ્યું. અને એમ થયું કે તેણે તેને તેના ઘરનો તથા તેની સર્વ માલ મિલકતનો કારભારી ઠરાવ્યો હતો. ત્યારથી યહોવાએ યુસુફને લીધે તે મિસ્રીના ઘરને આશીર્વાદ દીધો અને ઘરમાં તથા ખેતરમાં જે સર્વ હતું તેનું હતું તે પર યહોવાનો આશીર્વાદ હતો. અને પોતાનું જે હતું તે સર્વ તેણે યુસુફના હાથમાં સોંપ્યું અને તે જે અન્ન ખાતો તે વિના પોતાનું શું શું છે એ કંઈ પણ તે જાણતો ન હતો. અને યુસુફ સુંદર તથા રૂપાળો હતો. અને ત્યાર પછી એમ થયું કે તેના ધણીની સ્ત્રીએ યુસુફ પર કૃદૃષ્ટિ કરી અને તેણે કહ્યું, મારી સાથે શું? પણ તેણે ના કહી ને તેના શેઠની સ્ત્રીએ તેણે કહ્યું, જો ઘરમાં મારા હવાલામાં શું શું છે તે મારો શેઠ જાણતો નથી ને તેનું જે સર્વ છે તે તેણે મારા હાથમાં સોંપ્યું છે. આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી અને તેણે તારા વિના બીજું કંઈ જ મારાથી પાછું રાખ્યું નથી, કેમ કે તું તેની સ્ત્રી છે. માટે એવું મોટું કુકર્મ કરીને હું દેવનો અપરાધી કેમ થાઉં? અને એમ થયું કે તે યુસુફને રોજ રોજ એમ કહેતી હતી, પણ તેણે તેની સાથે સુવા વિશે તથા તેની પાસે રહેવા વિશે તેનું કહેવું માન્યું નહીં. અને આશરે તે સમયે એમ થયું કે યુસુફ પોતાનું કામ કરવાને ઘરમાં ગયો અને ઘરનું કોઈ માણસ ઘરમાં ન હતું. ત્યારે તેણે તેનું વસ્ત્ર પકડ્યું ને કહ્યું, મારી સાથે શું? પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં મૂકી દઈને નાઠો ને બહાર નીકળી ગયો. અને એમ થયું કે જ્યારે તેણે જોયું કે તે પોતાનું વસ્ત્ર મારા હાથમાં મૂકી દઈને બહાર નાસી ગયો છે, ત્યારે તેણે પોતાના ઘરમાંના માણસોને બોલાવીને તેઓને કહ્યું કે જુઓ, આપણું અપમાન કરવાને તેણે આ હિબ્રુ માણસને આપણી પાસે આણ્યો છે, અને તે મારી સાથે સુવાને મારી પાસે આવ્યો ને મેં મોટે સાથે બૂમ પાડી. અને એમ થયું કે મેં મોટે સાથે બૂમ પાડી એ તેણે સાંભળ્યું ત્યારે તેનું વસ્ત્ર મારા હાથમાં મૂકીને નાઠો ને બહાર નીકળી ગયો. અને તેનો ધણી ઘેર આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્ત્ર પોતાની પાસે રાખ્યું અને તેણે તેને એ પ્રમાણે કહ્યું કે આ હિબ્રુદાસ જેને તું આપણે ત્યાં લાવ્યો છે તે મારું અપમાન કરવાને મારી પાસે આવ્યો હતો. અને એમ થયું કે મેં બૂમ પાડી ત્યારે તેનું વસ્ત્ર મારા હાથમાં મૂકી દઈને નાસી ગયો. અને એમ થયું કે જ્યારે તેના શેઠે પોતાની સ્ત્રીની કહેલી વાત સાંભળી કે તારા દાસે મને એમ કર્યું, ત્યારે તેનો કોપ સળગી ઉઠ્યો અને યુસુફના શેઠે તેને પકડ્યો ને જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા તે કેદખાનામાં તેણે તેને નાખ્યો અને તે ત્યાં કેદખાનામાં રહ્યો. પણ યહોવા યુસુફની સાથે હતો ને તેણે તેના પર દયા કરી ને તેને કેદખાનામાં દરોગાની કૃપામાં દ્રષ્ટિમાં કૃપા પમાડી. અને જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને દરોગાએ યુસુફના હાથમાં સોંપ્યા અને ત્યાં જે કામ તેઓ કરતા તેનો કરાવનાર તે જ હતો. અને કેદખાનાનો દરોગો તેને સોંપેલા કોઈપણ કામ પર દેખરેખ રાખતો ન હતો, કેમ કે યહોવા તેની સાથે હતો અને તે જે કંઈ કામ કરતો તેમાં યહોવા તેને ફતેહ પમાડતો.
ઉત્પત્તિ 40. એ વાતો પછી એમ થયું કે મિસરના રાજાના પાત્ર વાહકે તથા બચારાએ તેના માલિક મિસરના રાજાનો અપરાધ કર્યો અને ફારોન તેના બંને સેવકો પર એટલે મુખ્ય પાત્રવાહક પર તથા મુખ્ય બચારા પર કોપાયમાન થયો અને જ્યાં યુસુફ બંદીવાન હતો તે તુરંગમાં એટલે પેરોગ્રહના ઉપરીના ઘરમાં તેણે તેઓને કેદ કર્યા અને પેરોગ્રહના ઉપરીએ યુસુફને તેઓનો ખિદમતગાર નીમ્યો ને તેણે તેઓની સેવા કરી અને તેઓ કેટલીક મદદ સુધી કેદમાં રહ્યા અને મિસરના રાજાનો પાત્રવાહક જે તથા બચારો જે તુરંગમાં કેદી હતા તે બંને માણસોને એક જ રાત્રે તેમના સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યા અને યુસુફે સવારે તેઓની પાસે અંદર આવેલે તેઓને જોયા ત્યારે જુઓ તેઓ ઉદાસ હતા અને ફારૂનના જે અમલકારો તેની પાસે તેના શેઠના ઘરમાં કેદી હતા તેઓને તેને પૂછ્યું કે આજ તમે કેમ ઉદાસ દેખાવ છો અને તેઓને તેણે કહ્યું અમને સ્વપ્ન આવ્યું છે અને તેનો અર્થ કરી બતાવી શકે તેવો કોઈ નથી અને યુસુફે તેઓને કહ્યું કે અર્થ બતાવો એ શું દેવનું કામ નથી એ શું છે તે કૃપા કરીને મને કહો અને મુખ્ય પાત્રવાહકે પોતાનું સ્વપ્ન યુસુફને જણાવીને કહ્યું કે જુઓ મારા સ્વપ્નમાં મારી સામે એક દ્રાક્ષલા રખાયો અને દ્રાક્ષલાને ત્રણ ડાળીઓ હતી અને તેઓને જાણે કડીઓ આવી અને મોર ખીલ્યો અને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી અને ફારૂનનો પ્યાલો મારા હાથમાં હતો અને એ દ્રાક્ષો લઈને ફારૂનના પ્યાલામાં તેનો રસ નીચોવીને કાઢીને પ્યાલું ફારૂનના હાથમાં હતું અને યુસુફે તેને કહ્યું કે એનો અર્થ આ છે આ ત્રણ ડાળી તે ત્રણ ધારા છે ત્રણ દાડામાં ફારૂન તારું માથું ઊંચું કરશે અને તને પાછો તારા કામ પર રાખશે અને તેના પાત્ર વખતો ત્યારની પ્રીત પ્રમાણે તું ફારૂનનો પ્યાલો તેના હાથમાં આપીશ પણ તારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભાળજે ને મારા પર દયા રાખજે ને મારા વિશે ફારૂનને કહીને આ ઘરમાંથી મને કઢાવજે કેમ કે હેબ્રીઓના દેશમાંથી હું ખરેખર વેચાઈ ગયો છું અને અહીં પણ મેં તુરંગમાં નાખવા લાયક કઈ કર્યું નથી અને મુખ્ય પ્રત્યારે જોઉં કે અર્થ સારો છે ત્યારે તેણે યુસુફને કહ્યું કે મને પણ સ્વપ્ન આવ્યું હતું ને જુઓ મારા માથા પર સફેદ રોટલી ભરેલી ત્રણ ટોપલી હતી અને ઉપલી ટોપલીમાં બારણ સારું સર્વ પ્રકારના પકવાન હતા અને મારા માથા પર ટોપલીમાંથી પક્ષીઓ ખાતા હતા. અને યુસુફે ઉત્તર આપ્યો કે એનો અર્થ એ છે કે ત્રણ ટોપલી છે, ત્રણ દાણા છે, અને ત્રણ દાણામાં ફારોન તારું માથું તારા પાસે ઉચકેલે છે, એ તને ઝાડ પર ટાંગશે અને પક્ષીઓ તારા પાસે તારું માસ છૂટી ખાશે. અને ત્રીજી દાણે એટલે ફારોન ને વર્ષકાળના દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી અને તેણે તેના સેવકોમાં મુખ્ય પાત્ર વાંકો તથા મુખ્ય પટેરાનું માથું ઊંચું કર્યું અને તેના મુખ્ય પાત્ર વખતે તેની પાત્રવાકની પદવી ઉપર પાછો રાખ્યો, પણ તેને ફારોના હાથમાં પાત્ર આપ્યો અને યુસુફ કરી બતાવ્યો તો તે પ્રમાણે તેને મુખ્ય પટેરાને ફાંસી દીધી અને મુખ્ય પાત્ર વાહકે યુસુફને સંભાળ્યો નહીં, પણ તેને ભૂલી ગયો. યુસુફ પિતા તેના વાંચેલા વચનો સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. આમેન.